એ શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરે છે. એ શુદ્ધ આત્મા કહો, સામાન્ય તત્વ કહો, નાયક તત્વ કહો, અખંડ તત્વ કહો, એકાદ પાઠક છે. સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા. સામાન્ય સન્મુખ ઉપયોગ થાય છે ત્યારે ઉપયોગ એકલા સામાન્ય સન્મુખ થાય છે, એમાં વિશેષો નથી, એટલે વિશેષોનું અવલંબન પણ આવતું નથી ને જણાતું પણ નથી. કેમ કે સામાન્યમાં વિશેષનો ત્રણેકા અભાવ છે. જેનો જેમાં અભાવ હોય એ ન જણાય. સામાન્યમાં વિશેષનો ત્રણેકા અભાવ છે. સામાન્ય એને કહીએ કે વિશેષોથી જે રહિત છે તેને સામાન્ય કહેવાય. સહિત હોવા છતાં જે રહિત છે, પરિણામથી સહિત હોવા છતાં જે પરિણામથી રહિત છે, એવા આત્માને અમે નિત્ય ભાવીએ છીએ, જાણીએ છીએ. માતા ભગવાન કે નિયમકાર સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં. વિશેષ દેખાતું જ નથી ને, જણાતું જ નથી ને, અમને છે કે નહીં, અમને છે પણ એ સામાન્ય જણાય છે. રાગ છે પણ એ નહીં ને નથી પણ એ નહીં, ઉપાધિ પણ એ નહીં ને એ પણ એ પણ જણાતું નથી. અંદરમાં આવી જાય એક ઉપાધિ એટલે બાકી એ ઈદ ની વાત છે. આ તો ઉપયોગ એક તરફ છે, બીજા તરફ રાગ તરફ ઉપયોગ. આશ્રવને જ્ઞાન જોતું નથી. હવે તો શુદ્ધ આત્માને જોવા અંદરમાં ગયું ત્યારે કહે છે સામાન્ય ને અવલોકનારા અને વિશેષને નહીં અવલોકનારા એ જીવોને તે બધું ઇન્દ્રિય છે એમ ભાસે છે. પર્યાપ્તિક ચક્ષુ મન કરી દઈને એટલે વ્યવહાર નહીંથી જાણી લો છો અનંત વ્યવહાર નહીંની ચક્ષુ બંધ કરી દઈને પર્યાપ્તિક નહીં કહો કે વ્યવહાર નહીં વ્યવહાર નહીંથી જોવાનું બંધ કરી દે. કેમ કે વ્યવહાર નહીંથી જોતા આત્માનું અસલી સ્વરૂપ લક્ષગત થઈ શકતું જ નથી. કેમ કે વ્યવહાર નહીં નો વિષય જ નથી. ભગવાન જે આત્મા છે ઉપાધિ તત્વ, એ વ્યવહાર નહીંથી જાણી શકાતો જ નથી. વ્યવહાર નહીં નો એ વિષય જ નથી. વ્યવહાર નહીં નો વિષય તો ભેદ ને ભંગ છે. એના ઉપર લક્ષ કરતા આત્મા તિરોભૂત થઈ જાય. સામાન્ય તત્વ હોવા છતાં પણ દ્રષ્ટિમાં આવતું નથી. છે તો વિશેષોમાં રહેલું સામાન, પણ વિશેષને જોવાનો પ્રેમ છે, રૂચિ છે. વિશેષને જોવાની જાણવાની અભિલાષા હોવાને કારણે ઉપયોગ ત્યાંથી હટતો નથી, ખસતો નથી. હવે કે છે કે એક વખત તું એને જાણવાની રૂચિ છોડી દે તો ઉપયોગ ત્યાંથી ખસી જશે. મારા જ્ઞાનનો એ વિષય નથી. કેમ વિષય નથી? કેમ કે ભેદને જાણતા અનંત કાળ ગયો, પણ એ ભેદને જાણતા મને જ્ઞાન પણ ન થયું અને સુખ પણ ન થયું. તે કારણે હવે હું એમ જાણું છું કે એ જ્ઞાનનો વિષય નહીં. જ્ઞાન એને કહીએ કે જેને વિષય કરતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. એકલા સામાન્ય તત્વનું અવલોકન કરતા નિર્વિકલ્પ ધ્યાન આવે છે, આત્માને અતિંદ્રિય આનંદનો અનુભવ થાય છે, સંસારનો અભાવ થાય છે, મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, બંધ માર્ગનો અભાવ થાય છે. મંદ માર્ગ નો વ્યય અને મોક્ષ માર્ગ નો ઉત્પાદ સામાન્ય લક્ષ્ય થાય છે. મોક્ષ માર્ગ હિતરૂપ છે, કલ્યાણરૂપ છે, સુખરૂપ છે. પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દઈને દ્રવ્યાર્થિક નયના ચક્ષુ વડે અનુભવનારા ને જે વધુ જીવરૂ છે એમ પાસે ગણાય અનુભવમાં આવે છે. એટલે શું? એટલે કે એમાં પર્યાય વિશેષો ભેદો ભાસતા નથી. પર્યાય ના ભેદો છે ખરા, અને પર્યાય દ્વારા સામાન્ય ગણાય છે. પર્યાય નથી એમ નહીં, પર્યાય નું લક્ષ્ય છૂટી જાય છે. પર્યાય પર્યાય નું લક્ષ્ય કરતી હતી, એ પર્યાય હવે સામાન્ય દ્રવ્ય નું લક્ષ્ય કરે છે. પ્રમત અપ્રમત ને જોવાનું બંધ કરીને વિનાયક ને જોવે છે. બંધમોક્ષના પરિણામને જોવાનું બંધ કરી અને ત્રિકાળ મુક્ત સ્વભાવ આત્માને જોવે છે. અને વિશેષોમાં રહેલું જીવ દ્રવ્ય ભગવાન આત્મા અનંત 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 પૂર્ણ શક્તિઓનો સાગર એ જીવ દ્રવ્ય પાસે છે ને એનો ખુલાસો કરે છે. જીવ દ્રવ્યમાં શું છે? અનંત શક્તિઓ ગુણો એમાં રહેલા છે. અનંત અનંત પૂર્ણ શક્તિઓનો સાગર અખંડ એક રૂપ પ્રભુ છે તે પાસે છે. અંતરમાં જઈને અવલોકન કરનાર જેવો આત્મા છે એવો પાસે છે ગણાય છે. અને જાણીને પ્રતીકમાં આવે છે કે આવો જ હું છું. જો આ ભાષા લાગે સાધારણ, પણ એનો ભાવ ભારે ગંભીર ઊંડો છે. આહા, આ પ્રવર્તન સાર નિયમ સાર સમિતા ની જે વાત કરી, ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાંય છે નહીં. અને આ રીતે અંદર પુરુષાર્થ કરે, અંદર અંદર પુરુષાર્થ ક્યાં કરવો? કે પર્યાય ને કરવું, શુભ અશુભ ને છોડવો, શુભ ને કરવું એ પુરુષાર્થ છે કે ના? જયારે શુભ ને છોડીને શુભ પર્યાય પ્રગટ કરવી એ પુરુષાર્થ છે તો કે ના? જયારે અશુભ ને જાણવું એ પુરુષાર્થ તો કે ના? શુભાવ ને જાણવા રોકાવવું એ પુરુષાર્થ તો કે ના? શુદ્ધ પર્યાય ને જાણવું એવો પુરુષાર્થ કરવો કે પુરુષાર્થ નથી? કરવું ગયું ભેદ નું અને જાણવાનું ગયું અભેદ જણાય ગયો. અપૂર્વ વસ્તુ છે. કરવાની રુચિ અને જાણવાની રુચિ એ બે સમકક્ષમાં લીધું છે. ભાવગુણમાં આત્માને જાણ્યા વિના પછી કે છે આત્માને જાણીને પર્યાયો ભેદો જણાય તો એને વ્યવહાર કેવા? અને આ રીતે અંદર પુરુષાર્થ કરે, અંદર એટલે અંતર સન્મુખ થઈ અને એકલો ચિન્મય આત્મા સામાન્ય ચિદાનંદમય આત્મા અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર પારનામિક પરમ ભાવ જેનું લક્ષણ એવો ભગવાન આત્મા એક જણાય છે. બીજું મને કઈ જણાતું નથી. એને જાણનારી પર્યાય પણ જણાતી નથી. રાગ તો જણાતો નથી, રાગને જાણનારી પર્યાય જણાતી નથી. પણ સામાન્યને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે એ પણ જણાતી નથી. કેમ કે ઉપાધે નથી. જેટલું ઉપાધે તત્વ છે એટલું જ જણાય છે. આશ્રયભૂત તત્વ જણાય છે, અવલંબનભૂત પદાર્થ જણા. આ રીતે અંદર પુરુષાર્થ કરે ને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહે ની અંદર નો પુરુષાર્થ, વ્યવહાર ને જાણવું એ પુરુષાર્થ નથી. કેમ કે વ્યવહાર નહીથી જાણતા 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 વ્યવહાર નહીં ના વિષય ને જાણતા 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 અનંત 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 કાળ વીતો પણ એને કઈ જ્ઞાન પણ થયું, એને સુખ પણ થયું નહીં. સ્વદેવને જાણતા તો જ્ઞાન સુખ નથી, પણ તારા ભેદને જાણવાનો કાળ જો પણ તમે અભેદનું જ્ઞાન નહીં થાય અને ભેદનું પણ જ્ઞાન નહીં થાય તમને પ્રકારે, પણ ભેદમાં આત્મબુદ્ધિ રૂપ એવું અજ્ઞાન પ્રગટ થશે. એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહીને અંદર પુરુષાર્થ કરે. ગુરુદેવ ફરમાવે છે કોઈ અંતરનો પુરુષાર્થ કરશે એને વસ્તુ પ્રાપ્ત થયા વિના નહીં રહે. અંદર અંતર્મુખ થઈને જોવે ને ભગવાન આત્માના દર્શન ન થાય એમ મને ની રાજકોટના મંદિર જીરમાં આવીને ભગવાનની સામે જોવે ને ભગવાનના દર્શન ન થાય એમ નહીં બને. દર્શન થશે થશે ને થશે. તારે માત્ર જોવાની ઢીલે ઢીલ છે. ભગવાન તો દર્શન દેવા તત્પર છે. ચોવીસે કલાક પડદો જ પડતો નથી. તારી ઢીલે ઢીલ છે. જ્યાં આમ બહિર્મુખ ઉપયોગ છે એ ઉપયોગ ને તો અંતરમાં વાળીને આત્માને જો તો તમે અવશ્ય તારો ભગવાન આત્મા જણાશે, દર્શન થશે, દર્શન દેશે ને દર્શન લેશે. પછી તે હવે એક વસ્તુ થઈ જશે. દર્શન દેનારો આત્મા અને દર્શન દેનારો પણ આત્મા પર્યાય નહી. દર્શન દેનારો આત્મા અને દર્શન લેનારો પણ આત્મા પછી એટલો ભેદ પડે છે નહી. પ્રાપ્ત થયા વિના રહે નહીં એમ કહે છે જો ગુરુદેવ. શું કહે છે કે આ અને આ રીતે ઉપર જે કહ્યું ને કુંકુંડ આચાર્ય ભગવાન ફરમાવે છે એ રીતે બીજી રીત નહીં. સુંદર પુરુષાર્થ કરે આ સ્વભાવની સન્મુખ જોવું એ ખરેખર સત્ય પુરુષાર્થ છે. નિશેષપણે અંતર્મુખ થઈને ઉપયોગને આ આત્મામાં લે. નિયમસારમાં ત્રીજી કાઢા છે. બહુ અદભુત વાત કરી છે એમાં. કહે નિશ્ચયથી કરવા યોગ હોય, નિયમથી કરવા યોગ હોય તો સમ્યક જ્ઞાન ચારિત્રના પરિણામ નિયમથી કરવા યોગ છે. પણ એ થાય કેમ? કરવું તો છે. હા, કેમ થાય એનો ખુલાસો કરે છે. પ્રગટ કરવાની અપેક્ષા એ છે એમાં કરતા સુધી નથી આવતી. લાગ કરવા જેવો નથી. વ્યવહાર રત્ન કરીના પરિણામ નો નિષેધ કરવા માટે એ કરવા યોગ કાર્ય નથી. કરવા યોગ નિયમ થી જો હોય, તને હિતરૂપ હોય, સુખરૂપ હોય તો મોક્ષ નો માર્ગ એ પ્રગટ કરવા યોગ છે. કરવા યોગ છે એટલે પ્રગટ કરવા યોગ છે. અરે ઉપાધેય પણ છે લ્યો. પણ એ કેવી રીતે પ્રગટ થાય? એ પરદ્રવ્ય ને અવલંબ્યા વિના. પરદ્રવ્ય એટલે સાતે તત્વ નો સમૂહ પરદ્રવ્ય છે. અહિયાં થોડું પરદ્રવ્ય નહીં. પરદ્રવ્ય ને અવલંબા વિના નિશેષપણે અંતર્મુખ આ કઈ પણ બાકી રેખા કહેવાય આખો ઉપયોગ સામાન્ય તરફ ઝૂકી જાય. નિશેષપણે એટલે થોડી પર્યાદિત ની ન્યાય થોડીક ઉઘાડી રાખવી ને થોડીક મત કરવી એમ નહીં. કઈ પણ બાકી રાખ્યા સિવાય પરદ્રવ્ય ને અવલંબા વિના નિશેષપણે કઈ પણ બાકી રાખ્યા સિવાય અંતર્મુખ લોભ શક્તિ માંથી ઉપાદે કોઈનો હીરો છે. એ સામાન્ય તત્વ ઉપાદે પણ જણાય છે અને વિશેષ તત્વ જણાતું નથી ને પછી જણાશે તો પણ હે પણ જણાશે ઉપાદેય પણ સાદી અનંત કાળ જાગે તો એક સમય વચ્ચે એવો નહી આવે કે પર્યાય જણાય નહીં એમ પણ નહીં અને જણાય પણ ખરી અને જણાય ને ઉપાદેય થાય એમ પણ નહીં બને. અંતર્મુખ યોગ શક્તિ માંથી ઉપાદેય શબ્દ છે એનો કૌશ કર્યો છે. ઉપયોગ ને સંપૂર્ણપણે નિશ્ચિતપણે કહ્યું છે ને, સંપૂર્ણપણે અંતર્મુખ કરીને હા એ પર્યાય ને જાણનારું જે જ્ઞાન છે એ જ્ઞાન ને અહિયાં પર્યાય ને જોવાનું બંધ કરી અને જ્યાં એ સામાન્ય જ્ઞાયક ને જાણવાની અભિલાષા ને રૂચિ થઈ ત્યાં એ જ્ઞાન સામાન્ય તરફ ભયો ને સામાન્ય ને પ્રતીત કરે છે તે જ્ઞાન નામ દરિયાતિક નહીં છે, તેનું નામ શુદ્ધ નહીં છે. પર્યાય વિષય બદલાયો એટલે નામ બદલી ગયું. ઉપાધિ છે માટે નહીં લેવો, અહીંયા ઉપાધિ ની વૃક્ષા છે માટે સ્વપ્રકાશક લેવું, અહીંયા સફર પ્રકાશક ન લેવું. સફર પ્રકાશક પ્રમાણ જ્ઞાન નો વિષય બેમાં જાણવાની વાત છે, એમાં હે ઉપાદેય ન હોય પ્રમાણ જ્ઞાન માં, નહીમાં હે ઉપાદેય હોય, નહીમાં મુખ્ય દોષ હોય, નહીમાં વિધિ નિષેધ હોય. અહિયાં પર્યાય કેમ પ્રગટ થાય છે શુદ્ધરત્ન તયના પરિણામ એને વિષય મળે છે શું કે ત્યારે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એ વિષય છે. નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ કરવાનો છે પણ પ્રગટ કેને થાય ને કેમ થાય એ શું કરે તો થાય. ઉપયોગ ને જે બહિર્મુખ ઉપયોગ હતો પરદેવ ને અવલંબતો હતો બધું પરદેવ માં લઈ લેવું, ભેદ નું અવલંબન એ બધું પરદેવ લેવું છે અધ્યાત્મમાં. ઉપયોગ ને સંપૂર્ણપણે નિશેષપણે કહ્યું હતું ને એનો અર્થ સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવા યોગ, ગ્રહણ કરવા યોગ, અવલોકન કરવા યોગ, ઉપાદેય પણે જાણવા યોગ. એવું છે આ ઉપાદેય ઉપાદેય શબ્દ વખતો વખત બોલો છો તો ક્યાંથી આવ્યો છે, આ શાસ્ત્ર માં છે કે નહીં, કે આ નિયમસાર માં છે, સુખો પાઠ છે. એવું છે ઉપાદેય, ઉપાધિ શું એવું છે, ઉપયોગ તો અંતર્મુખ છો અને ઉપયોગ ને વિષય શું મળ્યો. એવું છે નિજ પરમ તત્વ નું પરિજ્ઞાન. જો એવું છે નિજ પોતાનું પરમ તત્વ, બહુ તત્વ તત્વ છે પણ પરમ તત્વ નથી, મોક્ષ તત્વ તત્વ છે પણ પરમ તત્વ નથી. તો મદ તત્વ ને અને રાગ તત્વ ની વાત તો શું કરવી. નિજ પરમ તત્વ નું પરિજ્ઞાન જાણવું સમસ્ત પ્રકારે આખા ઉપયોગ ને અંદર માં વાળીને એકલું સામાન 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 સામાન્ય માં શું પડે શું પડે જ્ઞાન જાણે છે. શિષ્ય પ્રશ્ન કર્યો કે પ્રજ્ઞા વડે આત્માને કેમ ગ્રહવો. ઉત્તર આપ્યું કે પ્રજ્ઞા વડે એમ ગ્રહવો કે જે ચેતનારો છે તે જ હું છું. નિજ પરમ તત્વ નું પરિજ્ઞાન જાણવું એ જ્ઞાન છે. પરને જાણવું તે જ્ઞાન નહીં, ભેદ ને જાણવું તે જ્ઞાન નથી. જેને જાણતા આનંદ આવે, જેને જાણતા આનંદ આવે તેને જ્ઞાન કહેવામાં આવે, બાકી પૂરું અજ્ઞાન. સ્વ સ્વસંવેદન જ્ઞાનથી આત્મા જણાય છે. સ્વ અને સ્વસંવેદન, સ્વ એટલે વેદ્યત્વ અને વેદકત્વ, સ્વ એટલે જ્ઞેય અને સંવેદન એટલે વેદક જાણનારો, એનો ભેદ પછી છૂટી જાય છે. આ સ્વસંવેદન જ્ઞાન વડે આત્મા જણાય છે. જાણનારો સ્વ અને જણાયો પણ સ્વ, એટલો ભેદ પણ રહેતો નથી. સમજાવવા માટે ભેદ વિના બીજો કોઈ ઉપાય નથી. સમજનારે અભેદ સુધી પહોંચી જવું જોઈએ. એટલે સ્વ એટલે શુદ્ધાત્મા, સ્વ એટલે શુદ્ધાત્મા વેદ્યત્વ જ્ઞેયત્વ જાણનાર જણાવાયો નાયક ભગવાન આત્મા એ જણાય છે. એવલા લઈ દર્પણ છે ને એમાં અહીંયા અર્થ કર્યો છે ભાઈ. સ્વસંવેદન આ કેન્દ્ર વર્ણી માં છે. સ્વ એટલે પોતાનો શુદ્ધ આત્મા જે જ્ઞેય થાય છે જ્ઞાનમાં અનંતકાળથી નથી, અને સંવેદન એને સમ્યક પ્રકારે જે જાણે છે, જાણનાર જાણનારને જાણે છે. હા, એવો ભગવાન જે આત્મા કરતા કર્મનો અનન્ય પણ થતા અનુભવ થાય, કરતા એને કર્મનો ભેદ તૂટી જાય. એવું જે નિજ પરમ તત્વ નું પરિજ્ઞાન, આહા, એક સામાન્ય નું પરિજ્ઞાન. નિજ પરમ તત્વ કયો કે સામાન્ય કયો, એક જ વાત. એ જ્ઞાન છે ભગવાન પરમાત્મા ના સુખ ના અભિલાષી જીવને શુદ્ધ અંત તત્વ ના વિલાસ નું સ્થાન, જે નિજ શુદ્ધ દિવાસી કાય, તેનાથી ઉપજતું જે પરમ પ્રધાન તે જ દર્શન છે. નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ પરમાત્મા માં આવી ચોખી નિશ્ચળપણે લીન રહેવું તે જ ચારિત્ર છે. આ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વરૂપ નિયમ નિર્વાણ નું કારણ છે. તે નિયમ શબ્દ ને વિપરીત ના પરિહાર અર્થે સાત શબ્દ જોડવામાં આવ્યો છે. કરવા યોગ તો નિશ્ચય રત્ન કરીના પરિણામ છે, વ્યવહાર રત્ન કરીના પરિણામ કરવા યોગ નથી. થાય આવે ત્યાં સુધી, ત્યાં સુધી જાણવા યોગ છે, સાદી અનંત જાણવા યોગ નથી. આવે જ્યાં સુધી પૂર્ણ પરિચા પર્યાય પ્રગટ ન થાય વિતરાગની, ત્યાં સુધી આવે અને જાણેલો પરિજ્ઞાન છે. એક ઉપાદે તત્વ છે, એને અનંત કાળ થી ઉપાદે પણ એને આખા ઉપયોગને સંપૂર્ણપણે ઉપયોગને એટલે પર્યાર ચીપની ની આંખ સર્વથા બંધ કરીને એ સંપૂર્ણપણે આખા ઉપયોગને અંતર માં વાળો અને આ રીતે અંદર પુરુષાર્થ કરી એને વસ્તુ પ્રાપ્ત થયા વિના રહેલી કરાર કહીને કહે છે ગુરુદેવ, એક વાર તો અંદર નો પુરુષાર્થ કર, કે પ્રજ્ઞા વડે એમ આત્મા ને જાણ કે જે ચેતનારો છે તે જ, જે દેખનારો તે જ હું છું, દેખનારા ને દેખું છે નહીં. દેખનારો તે જ હું છું, વિકલ્પે નથી આપતો, વિકલ્પ માં આવીને બીજાને સમજાવે છે. અને પ્રજ્ઞા વડે એમ ગ્રહો કે જે જાણનારો છે તે જ હું છું. જાણનારો જણાય છે એમ પણ નહીં. વેદ થી કારક થી સમજાવી અને પછી વેદ ના કારક નો પણ નિષેધ કરે. આ હા હા હા, રાગ નો નિષેધ ઈ પણ હજી એને ગોઠે નહીં. આ તો ભેદ ના કારક નો પણ નિષેધ કરીને શબ્દ છે, નિષેધ કરીને હો ભાવાત્મા વેદ કારક નો પણ નિષેધ કરીને આ વેદ કારક માં લઈ જાય આત્માને, ત્યારે એને અનુભવ એ બધું જીવ રીવે જેમ પાકે છે પાકે છે એટલે જણાય છે પ્રાપ્ત થાય છે એમ અર્થ છે. બહુ ધન્ય કાળ ધન્ય સમય બાપા, ગુરુદેવ ના શબ્દો બાપા, ધન્ય અવસર ધન્ય કાળ. જો આ ઘડી આવી પણ તો અમે એને ધન્ય પણ કહીએ છીએ, ધન્ય અવતાર થઈ જાય. બરાબર ધન્ય અવતાર. અરે સમ્યક દર્શન થયું એ ધન્ય અવતાર છે. અવતાર થયો આ પર્યાય ને જોનારી દ્રષ્ટિને સર્વથા બંધ કરી દઈને, દ્રવ્ય ને જોનારા જ્ઞાન વડે, દ્રવ્ય ને જોનારા જ્ઞાન વડે એમ અર્થાત ઉઘાડેલા દ્રવ્યાર્થિક ને વડે, તે નારક પણવાદી પાંચે પર્યાયો માં રહેલા જીવ સામાન્ય ને પાંચ પર્યાયો છે એમાં રહેલું સામાન્ય તત્વ છે તિરોભૂત થઈ ગયું છે, એને આવિર્ભૂત કરવાનું છે. છે તો ખરું, દ્રષ્ટિમાં ઓજલ થઈ ગયું, દેખાતું નથી. પર્યાયના પ્રેમમાં પડેલો આત્મા, પર્યાયને કરવાનો પ્રેમ અને પર્યાયને જાણવાનો પ્રેમ, આની રુચિ બુદ્ધિ બે છોડી દે, રુચિ છોડી દે. પાંચે પર્યાયોમાં રહેલા જીવ સામાન્ય ને આહા, આ પાંચે પર્યાયોમાં રહેલો જીવ છે હો, પાંચ પર્યાયમાં રહેલો જીવ છે, ભૂયો નથી ગયો ક્યાંય. એ ખરો જાગતો જીવ ક્યાં જાય?
આત્માથી ભેદ છે એમાં તો વ્યવહારે પણ રહેલો નથી. આ ચાર પર્યાય ને પાંચમી પર્યાય એમાં વ્યવહારે રહેલો છે. પરની અપેક્ષા એ તો નિશ્ચિત એમાં રહેલો છે, પણ ત્રિકાળ ની અપેક્ષામાં એ રહેલો છે. નિત્ય માં નિત્ય એ વ્યવહાર છે. એક ક્રોધમાં નથી રહ્યો, એટલું સમજાવવા માટે ઉપયોગ સદઉપયોગ સંવરમાં છે. આશ્રમમાં નથી પણ સંવરમાં છે. પણ ખરેખર તો આત્મા ભગવાન, આત્મા તો પાલનાની ભાવ સ્વરૂપ નહી જ ભગવાન આત્મા, આત્મા આત્મામાં રહેલો છે. અનિત્ય પર્યાય માં નિત્ય રહેલો છે એમ કેવું તે વ્યવહાર છે? કેમ કે સંવર છે ને નાશવાન પર્યાય છે. પણ ક્રોધ માં નથી, આશ્રવ માં નથી, પણ સંવર માં સદુપયોગ માં છે. ચાર ગતિ માં આત્મા રહેલો છે. એ જ કે છે કે સોનું છે એ ખાણ માંથી નીકળો અશુદ્ધ સુવર્ણ માં શુદ્ધ સુવર્ણ છુપાયેલું છે એમ કેવું છે? એમાં રહેલો છે એટલે એમાં ખરેખર રહેલો નથી. એ તો પોતાનો શુદ્ધ જીવાતી કાય પોતાના સ્વભાવમાં રહેલો છે, પર ભાવ ને ગ્રહણ કરતો નથી. પણ પરમાં નથી રહેલો, પણ પોતાના વિશેષમાં પોતાનું સામાન્ય રહેલું છે. પોતાના વિશેષમાં હા, પર્યાયોના ભેદોમાં રહેલો છતાં પણ પર્યાય રૂપે ન થતો અને પોતાના નિજ ભાવને ન છોડતો અભેદપણે સંતોષપૂર્ણ રહેલો છે. પણ વર્મા નથી રહેલો તો ક્યાં રહેલો છે? નવ તત્વ ના ભેદ માં આત્મા રહેલો છે. દેહ મન વાણી માં નથી, પૈસા માં નથી આત્મા, એમ કે કિશોરભાઈ દુકાન માં નથી આત્મા રહેલો. દેહ પડકી એમાં રહેલો છે, બાર માં રહેલો નથી. છ દ્રવ્ય થી જુદું પાડવા માટે વ્યવહારી પણ રહ્યો નથી. પણ એ તો પોતાની પાંચ પર્યાયો માં રહેલો છે. ઉપરથી ભેદ પાડવા માટે પોતાની પર્યાયમાં ગતિ ની પર્યાયમાં મિથ્યાત્વ ની પર્યાયમાં સામાન્ય તત્વ રહેલું છે. કઈ ગભરાવાની જરૂર નથી. નવ તત્વ માં મિથ્યાત્વ તત્વ આવ્યું કે નહીં? નવ તત્વ માં છુપાયેલી આત્માની જ્યોતિ છે કે બહાર છે? ભાઈ આ તો જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજવું, પાઠ પ્રમાણે આપણે ચાલ્યું જવું. આગળ પાછળની વાતો ડિપોઝિટ રાખીને વર્તમાન જે આપણને આચાર્ય મહારાજ ને અને ગુરુદેવ ને સમજાવવાનો ભાવ આવી ગયો છે એને જ સમજવાનો આપણે પ્રયત્ન અત્યારે કરવો. એકાગ્ર થઈને એટલું જાણવું. અત્યારે અમને જો આ પાઠ આપે છે, જો પાઠ ચાલે છે અત્યારે શિખાડમાં પણ એવું જોઈ ને, એ પાઠ ચાલતો હોય એ પાઠ શીખડાવે એ જ વિદ્યાર્થી શીખવો જોઈએ. સાહેબ તમે ચાલી પેલા તો આમ શીખડાવ્યું હતું, એકદમ ગજિયા છો કે તો દેશના લભી ને પાત્ર તંતે. અત્યારે અમને ભગવાન આત્મા આપી દેવાનો ભાવ થયો છે. હબળ તો કરો વૃષ્ટિમાં આવશે તને પ્રગટ થાય એ તો કોઈ બલિયારી, પણ આ વાત સાંભળીને અંદર માં હકાર આવે ને, આ એક સમય માત્ર પણ મેં મારા સામાન્ય ને જોયું નહીં, એ મારો અપરાધ થયો. પોતાની પાંચ પર્યાય મળે એવા તે સામાન્ય ને ઓળખનારા અને વિશેષ ને નહીં ઓળખનારા, ગજબ ની વાત કરી. સામાન્ય ને ઓળખનારા અને વિશેષ ને નહીં ઓળખનારા, નહીં વિશેષ ને નહીં જોનારા, એ જીવો ને તે બધું જીવ લે છે એમ ભાષે છે. અર્થાત આ રીતે જુએ આ રીતે જો જુએ એવો જીવ જીવ ભાષે છે, જણાય છે એમ કહે છે. તારે આત્મા ને જોવો હોય તો આ એક ફરજ છે. પ્રશ્ન, પણ પ્રભુ આ પંચમારો છે, નિકૃષ્ટ કાળ છે, છતાં તેમાં જીવદીવ ભાગે છે. પંચમ કાળમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે, દર્શન થઈ શકે. સમાધાન, પ્રભુ આરા ફારા કઈ આત્માને લાગુ પડતા નથી. આ તેને ત્યાં પર્યાય નહીં કોઈ લાગુ પડતી નથી. જમની વાત કરી, હા હા, પર્યાય નહીં પણ જેને લાગુ પડતી નથી. હા, પર્યાય થી નિરપેક્ષ સ્વયં સેજ વસ્તુ સાપ આવે તો છે, એ વિશેષ છે તો સામાન્ય છે એવું પણ નથી. બાપલા સામાન્ય તો સામાન્ય થી રહેલું છે ને વિશેષ તો વિશેષ થી રહેલું છે. બે ધર્મો હેતુ છે, કોઈ કોઈની અપેક્ષા થી રહેલું નથી. પ્રમાણ થી સાપેક્ષ છે, નહીં થી વસ્તુ નિર્પેક્ષ છે. તણારામ ને અદાશી ઉપર પૂછ્યું તો ઘણા વર્ષ પહેલા અદાશી માં ધુંદુભાઈ શોધા બધા હતા, આત્મા નિર્પેક્ષ છે કે સાપેક્ષ છે એ પૂછ્યું. પર્યાય નહીં પણ લાગુ પડતી નથી, ત્યાં આરા ની વાત ક્યાં રહી? જો કે જાણવા માટે પર્યાય નહીં થી જોવાની વાત કરશે. આ ઉપાધિ ની વાત કર્યા પછી જાણવા માટે પરિણામ થાય છે એને તું જાણ, એમ વાત કે છે, પણ પછી કે છે જાણવા માટે પર્યાય નથી, જોવાની વાત કરશે પણ તે પછી કરશે, પેલા નહીં, પણ પછી એ કરવું છે ને પેલા કરવું છે, એમાં ફેરવું પડે. પછી પર્યાય ને જાણવાનું તો આપ કેવાના છો, એના કરતા પર્યાય ને તો હું જાણી લઉં છું વર્તમાનમાં, તો જાણવાનું ચાલુ રાખું અને દ્રવ્ય ને જાણી લઉં તો તમને શું વાંધો. પાછળથી પર્યાય ને જાણવાનું તો આપ કેવાનો છો, અત્યારે હું પર્યાય ને જાણી રહ્યો છું, હું જાણવાનું ચાલુ રાખું અને દ્રવ્ય ને જાણી લઉં તો તમને વાંધો કે નહીં જણા. પાછળથી તો કેવું છે ને પર્યાય ને જાણવાનું, તો વર્તમાન તો પર્યાય ને જાણી રહ્યો છું, હવે તો દ્રવ્ય ને જાણવાનું બાકી રહ્યું. હા, પછી શું કામ જાણવાનું કેશો? એ ઠીક છે, તો પછી જાણવાનું તમે કહેવાના છો, અટાણે બંધ કરાવો અને પછી જાણવાનું કહો તો એ તદ્દન જાણવાનું બંધ જ કરી દે, બંધ કરી દે કઈ, પછી ખોલવાનું શા માટે તમે કહેવાના છો? હા હા હા, એ જો તારી આંખ નહી ખુલે તો તને દ્રષ્ટિ ખોટી ને જ્ઞાન પણ ખોટું. પછી કે બે ને ગમે જાણવું, તો ગમે જાણ્યા કરી કે ના, અક્રમે જાણવું પડશે પાછું, કે જ્ઞાન ઉદેલી જશે પ્રમાણમાં. હવે એક વાત બહાર આવી ગઈ છે, આ એમ વિચાર આવ્યો અત્યારે મોટું કિશોરભાઈ ની આરે વાત કરી, કે આવી વાત ગુરુદેવે કાઢી સમયસર 4 સાલ માંથી કરી, પણ કોઈ પંડિતો કોઈ ત્યાગી વર્ગ કાઢી શીખવાની એના શાસ્ત્રો માં. જોકે જાણવા માટે પર્યાય નથી જોવાની વાત કરશે, પણ જોવાનું બંધ કરાવો તો સર્વથા બંધ કરાય ગયો ને, પાછું જાણવાનું શું કામ કે છો તમે? જે હેતુ છે ભાઈ, એમાં હેતુ છે ને ખર, સમય કે જ્ઞાન પૂર્વક અને જ્ઞાન ન થાય તો સમય કે જ્ઞાન નામ નહીં પાય, મિથ્યા એકાંત થઈ જશે. જોવાનું પણ તે પછી કરશે, બે માંથી પેલી આ દ્રવ્યાતિક ની વાત લઈને પછી તેની વાત કરશે. પેલા દ્રવ્યાતિક નહીં જોવાની વાત લીધી છે. હવે ગુરુદેવ ને કાલ વ્યાખ્યાન માં કોઈ ભાઈ પ્રશ્ન કર્યો હતો, જે સાંભળીને એમાં યાદ પ્રશ્ન, અને ત્યારે જ પર્યાય નું સાચું જ્ઞાન થાય ને, એમ આપ કહો છો કે પેલા દ્રવ્યાતિક નહીં વડે તું આત્મા ને સામાન્ય ને અવલોકન કરજો. પ્રશ્નકા એમ કરે છે કે અને ત્યારે જ પર્યાય નું સાચું જ્ઞાન થાય ને, એમ પ્રશ્ન કર્યો. વચ્ચે ઉત્તર, જ્ઞાન ત્યારે સાચું એ વાત કહી નથી. જો માર્મિક ઉત્તર છે કે ગુણે એમ કહ્યું કે પછી તો પર્યાય નું જ્ઞાન સાચું થાય ને, એમ દ્રવ્યને જાણ્યા પછી નીચે પૂરું થવા, એટલે એને અભિલાષા ઝટપટ, પર્યાય ને જાણવાની અભિલાષા ઝટપટી ઉપડી. દ્રવ્યને જાણવાનું જ્યાં કયું આગળું ન આગળું પરિણામ તો ન થયું, ત્યાં પર્યાય તો ના શકે ની પછી. હા હા હા, જે સંસ્કાર છે ને વ્યવહારનો પક્ષ અનાદિકાળનો છે, અનાદિકાળનો વ્યવહારનો પક્ષ છે, એ કઈ એ શું કરે. પણ જ્ઞાની મળ્યા પછી તો કઈક એને ધીરજ, ક્ષમતા ને ક્ષમતા રાખીને સાંભળવું જોઈએ. સાંભળતી વખતે ઉતાવળ ન કરવી કે પ્રભુ પર્યાય પછી તો ગણાશે કે નહીં, અને એ જ્ઞાન એનું સાચું તો પછી તો થશે ને. ઉત્તર આપે છે, જ્ઞાન ત્યારે સાચું, જ્ઞાન ત્યારે સાચું જેમ કે પર્યાય ને જાણો ત્યારે જ્ઞાન સાચું એ વાત કહી નથી. પણ ગંભીર છે, પણ જ્ઞાન જે દ્રવ્ય ને જુએ છે એ સાચું છે, એવું પછી પર્યાય ને જોશે એ જ્ઞાન સાચું કે નહીં, એ પ્રશ્ન કર્યો હતો. એમ નથી, દ્રવ્યને જોવે જ્ઞાન ત્યારે જ્ઞાન સાચું થાય, સમ્યક થાય, સમ્યક નામ પામે, ભગવાન તો સમ્યક ની સામાન્ય ની જ્ઞાન જાણે છે, નિશેષપણે અંતર્મુખ થઈને ઉપાધિ પણ ભગવાન આત્મા ને જયારે સામાન્ય ને જાણે છે ત્યારે એ જ્ઞાન ની પર્યાય નું નામ સમ્યક નામ પામે છે. દેવને જુએ છે એ સાચું છે. એનો પ્રશ્ન હતો પણ એને ઉતાવળ કરી એટલી ગુરુજી ને ખ્યાલ આવ્યો કે આ એ બહુ ઉતાવળ થાય છે. તમારા પ્રમાણે આશય થી પણ ગુરુ ને ખબર હતી કે પ્રશ્ન કરનાર ને હજી સામાન્ય સુધી પહોંચ્યો નથી. ગુરુ ને ખબર હતી ગુરુ નું જ્ઞાન એવું સ્વચ્છ નિર્મળ દર્પણ ની સમાન હોય છે કે સામે થી જ્યાં પ્રશ્ન છે ત્યાં એનો અભિપ્રાય પકડી લે છે. આ તો ઘણા પ્રશ્નો હજારો લાખો થયા છે અને આપણે બધાએ નજરે જોયું છે ને, આપણે બધાએ નજરે જોયું છે કે જે પ્રશ્ન કર્યો ન કર્યો ત્યાં ઉત્તર આપી દઈએ. ત્યાં ચંદુભાઈ કે હજી પ્રશ્ન તો પૂરો થયો નથી કે અમને ખ્યાલ આવી ગયો એનો અભિપ્રાય ખ્યાલમાં. આજે ઈશ્વર નહી થઈ ગઈ અને ઈશ્વર નહી નથી, આજે ઈશ્વર નહી થી જવાબ આવ્યો. પ્રશ્ન જ ખોટો છે. નાના ભાઈ કહ્યું મોટા ભાઈ પ્રશ્નકાર ને થોડો ટેકો આપીને ચોખ્ખ જવાબ હતો ભલે, પણ મોટા ભાઈ એમ કહ્યું નાના ભાઈ કે જે પ્રશ્ન જથ્થા ને હતો અહીંયા ખોટો પ્રશ્ન. આ ઠીક છે ભાઈઓ છે અરે આ તો મતનો અભ્યાસ કરતા કરતા નિર્દોષ નિર્દોષ આનંદ આવે એવી આ વાતો. શાંતિ થી અંદર માં અવલોકન કરવા આવ્યો જાય. એવું કાળ છે આજે ભલે ઉલટ તપાસ કરે
સંકેત ઉત્તર ઉઠે છે.
પર્યાય માં રહેલો છે તથા પર્યાય થી રહીત છે પર્યાય થી રહીત એવો જે સામાન્ય એનું અવલોકન કરતા એનું અવલોકન થતું નથી, એટલે એમાં રહેલો નથી. જો ખરેખર એમાં રહેલો હોય તો એનું અવલોકન હારે થઈ જવું જોઈએ, પણ એનું અવલોકન થતું નથી. કેમ કે પાંચ પર્યાયો વિચાર છે. આત્માના સ્વીકાર સ્વભાવમાં અભાવ રૂપે છે, સ્વીકાર સ્વભાવની ધર્મ થતા પર્યાય નું જ્ઞાન થતું જ નથી. કેમ કે પર્યાય એમાં છે નહીં. વિશેષમાં રહેલો એટલે કે પરમાં રહેલો નથી, એટલું પ્રયોજન છે. કેમ કે પહેલેથી વાત ઉપાડી છે કે વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. પહેલેથી વાત ઉપાડી, સામાન્ય વિશેષને સ્થાપીને વિશેષનું જાણવું બંધ કરાવીને સામાન્યનું જ્ઞાન કરાવવું છે. અનુક્રમ કેવો છે ને, પેલા દરેક વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે, હવે અત્યારે આત્માનું કામ છે. તો આત્મા પણ સામાન્ય વિશેષાત્મક છે, તો એને જાણનારા બે ચક્ષુ છે. હવે બે ચક્ષુ વડે અનુક્રમે તું જાણ, પેલા દ્રવ્યને જાણ ને પછી પર્યાય ને જાણ. આખી વાત તો બહુ ઊંડી ઊંચી ગંભીરા. આ એકલો જાણવાનો વિષય નથી, આ એકલો જાણીને સંતોષ પામવા જેવું પણ નથી, ધારણામાં રાખીને પણ સંતોષ પામવા જેવું નથી. આ તો પ્રયોગ કરીને પોતાનું કામ કાઢી લેવા જેવું છે. સામાન્યમાં જો વિશેષ હોત તો સામાન્યને જાણતા વિશેષ પણ જણાવવું જોઈએ, પણ દ્રવ્યાદિની નો વિષય દ્રવ્ય સામાન્ય એકલો છે, પર્યાય નો વિષય જ નથી. એક અવસર વિષય છે દ્રવ્યાદિની નો. એ જીવને પોતે છે એમ જોનારું જ્ઞાન સાચું છે. વજન અહીં છે કે ઓલા ને ઉત્તર આપે છે, વજન અહીં છે કે જે બધું જીવ દ્રવ્ય છે એમ ભાષે છે, અને પછી તો પર્યાય ભાષે છે એમ પણ કહેશે. પછી પર્યાય કેવો છે એમ પણ કહેશે. પર્યાય ને જે પર્યાય ભાષે છે એમ પણ કહેશે, પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે છે. જાણવા માટે જણાવે છે, એ ઉપાધિ માટે એ નહીં જણાવીએ. જાણવા માટે, ઉપેક્ષા કરવા માટે અમે એને જણાવવું છે. પરિણામ નથી એમ બિલકુલ તસલાના પીવડા છે એમ નહીં. એ જ્ઞાનનો ઉલ્લેખ થશે, પણ ઉપાધિ ભૂત સામાન્યના જ્ઞાનનું ઉલ્લેખ થયું ત્યારે એ પર્યાય જે હે છે એનું એ રીતે જ્ઞાન થશે. જણાશે પણ ઉપાદેય પણે નહીં જણાય. સમ્યક દર્શન ના પરિણામ, આનંદ ના પરિણામ જણાશે, પણ એ ઉપાદેય પણે નહીં જણાય. તો રાગ તો ઉપાદેય પણે ક્યાંથી જણાશે? 38 ગાથામાં કહ્યું છે કે સાતે તત્વો નો જે સમૂહ છે તે ખરેખર ઉપાદેય નથી, એટલે એ છે. એક આત્મા આત્મા ને ઉપાધિ છે, બાકી બધું હે છે. કે આ ઉપાધિ ને એ દ્રવ્ય પર્યાય વચ્ચે ચાલે છે વાત. પછી પર્યાય જણાશે પણ ઉપાધિ પણ એ જણાશે કે હે પણ એનો અર્થ તિરસ્કાર વાત કદરથી ભેદ નહીં હો, ઉપેક્ષા છે એમાં આત્મબુદ્ધિ નથી. કે હું છું એ હું છું એમ જ્ઞાનમાં આવતું જ નથી. એ છે એમાં આવે છે, પણ એમાં હું છું એમ જ્ઞાનમાં આવતું નથી. અને સામાન્ય જે હું છું એ જ્ઞાનમાંથી છૂટતો નથી. પર્યાય જણાવવા છતાં પર્યાયમાં હું પણ એની બુદ્ધિ આવતી નથી.
ભલે રહેલું કઈ વર્ગો નથી.
પર્યાય ની જે પર્યાય ભાષે છે એમ પણ કે છે, પણ એ તો એનું જ્ઞાન કરાવવા માટે છે, ધ્યાન કરવા માટે નથી. જ્ઞાન નો વિષય નહીં બને, જ્ઞાન નું જ્ઞાન ગમશે. અહીં તો આ દ્રવ્યાર્થિક નહીં જોવાનું પેલા ઉપાયું છે. પ્રભુ તારી પાંચ પર્યાયો માં તું રહેલો છો, આવું પાછું તું ક્યાં રહેલો છો? આ કર્મ માં નહીં, શરીર માં નહીં, કુટુંબ માં નહીં, પૈસા માં નહીં, બીજા છ દ્રિય માં તારું અસ્તિત્વ નથી. તારું અસ્તિત્વ સામાન્ય નું અસ્તિત્વ છે. સામાન્ય નું જે વિશેષ છે, પરિણામી ની અપેક્ષા એ તો સામાન્ય નું વિશેષ છે. એ વિશેષ માં સામાન્ય આત્મ જ્યોતિ છુપાયેલી છે. છતાં એ પાંચ પર્યાયો તે થઈને રહ્યો નથી, પોતાના નિજ ભાવ ને છોડતો નથી અને પર ભાવ ને ગ્રહણ કરતો નથી. પરમ પારનામિક ભાવ કે દ્રઢ સ્વભાવ એને છોડતો નથી અને આ ચાર ગતિ ની ને શુદ્ધ ગતિ ની પર્યાય માં રહેલો હોવા છતાં એ પર્યાય રૂપે થતો નથી. આહા, પર્યાય માં રહેલો હોવા છતાં, જે સામાન્ય વિશેષ માં રહેલો હોવા છતાં એ સામાન્ય વિશેષ રૂપે તણ કાળ માં થતું નથી. અપેક્ષા એ જૂઠી, વ્યવહાર નહીં વ્યવહાર નહીં અપેક્ષા એ સત્ય છે. બાકી સર્વથા થી ભિન્ન આવે વિજ્ઞમાં અને કથનચિત ભિન્ન ભિન્ન પ્રમાણ ના લપટના ઢગલા ઉપર રહેશે તો વસ્તુ આત્મા નહી આવે. એને એમ થાય કે મને જ્ઞાન થઈ ગયું, કથન ગીત માં આવી ગયો ને, એકાંત તો મને દોષ નહીં લાગે. આ સમય કે કાંત નહીં થા આરતી ની ગાથા માં શુદ્ધ નો બોલ દીધો છે. શુદ્ધ આત્મા કેમ છે? નવ તત્વ થી અત્યંત જુદું, અત્યંત ભિન્ન હોવાને કારણે નૈ નું વાક્ય જુદું, પ્રમાણ વાક્ય જુદું. જે ઈચ્છાથી જ્યાં જે હોત ત્યાં તેને સમજવું જોઈએ. જ્ઞાન અપેક્ષા એ કથંચિત નું જે છે એ વાત બરાબર, જ્ઞાન અપેક્ષા એ સત્ય છે. પણ જ્યાં સ્યાદ પણ આવ્યો ત્યાં વ્યવહાર નો જન્મ થઈ જાય છે. અને શ્યાદ પદ ને છોડે છે તો પણ નિશ્ચાભાસ પણ થતું નથી. આવું આગમ નું વચન છે, બહુ અગત્યનો પ્રશ્ન છે. પછી આગળ કઈ આમાં પર્યાયો માં રહેલો આત્મા છે. પર્યાયો માં આત્મા રહેલો હોવા છતાં પર્યાયો માં નથી એવું જ્ઞાન થાય છે. પર્યાયો માં રહેલો હોવા છતાં જયારે સામાન્ય ની સંભૂતિ જાય છે ત્યારે સામાન્ય માં વિશેષ નથી એવા સામાન્ય નું જ્ઞાન થાય છે. સામાન્ય સામાન્ય રૂપે પણ ગણાય છે અને સામાન્ય માં એ પાંચ પર્યાયો વિશેષ ની એમાં સામાન્ય માં છે એમ જાણવામાં આવતું નથી. આમાં પાઠ માં આવશે કે સામાન્ય માં વિશેષ રહેલું ને વિશેષ માં સામાન્ય રહેલું આમાં છે. હજી આવશે વિશેષોમાં સામાન્ય રહેલું છે અત્યારે આવે છે. પછી એમ આવશે કે સામાન્યમાં પાંચ વિશેષો રહેલા છે એમ પણ આવશે. પહેલેથી ચોખ્ખત કરી દઉં, ચંદુભાઈ એક જ વાત છે, શુદ્ધ નૈ નો વિષય ત્યાં ત્યાં કાઢીને બતાવો. શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહો, શુદ્ધ નૈ કહો,
એક જ વાત એને કરવી છે.
સહી તો આ થતા રહી છે એનું તો ધ્યાન કર. સહી છે ખરો વ્યવહાર ને એ પરિણામ થી સહી સર્વથા જે પરિનિમિત્તે આત્મા રહી છે એમ પાંચ પર્યાય થી સર્વથા રહી છે એમ ક્યાં કેવું છે? પાંચ પર્યાયો માં રહેલો હોવા છતાં જો નહીં થી જો પ્રમાણ થી જો તો એમાં ને એમાં રહેલો છે, નહીં થી જો તો એને ધર્મ ને અડતો નથી. પાંચ પર્યાય ને દ્રવ્ય સ્પર્શ કરતું નથી. ત્યારે તો સામાન્ય હજી અને લક્ષ્મત આવે વિકલ્પાત્મક ભૂમિકામાં. સામાન્ય માં વિશેષ નો અભાવ છે ત્યારે દ્રવ્યાસિક ને વિશેષ થાય છે સિદ્ધ. દ્રવ્યાસિક ને વડે એકલા સામાન્ય ને અવલોકતો, વિશેષ ને નહીં અવલોકતો. પણ વિશેષો માં સામાન્ય છે ને, વિશેષ માં સામાન્ય છે તો કે હા. ત્યારે સામાન્ય ને અવલોકતો અને વિશેષ માં સામાન્ય હોવા છતાં વિશેષ ને નહીં અવલોકતો. આ શું છે? આ ક છે જ્ઞાન ની કળા છે. જો ગંભીર વાત છે, વિશેષો માં રહેલો સામાન્ય એમ કહો છો અને તમે કહો છો કે એકલા સામાન્ય નું અવલોકન કર અને વિશેષ નું અવલોકન છોડી દે. તો પ્રભુ વિશેષ માં સામાન્ય રહેવું છે તો એ સામાન્ય ને જોતા વિશેષ પણ મને જણાવું છે કેમ જણાતું નથી? કે અમે વ્યવહાર થી કહ્યું તું સામાન વિશેષ માં રહેલો સામાન્ય વ્યવહાર ની નું વતન છે. નિશ્ચય થી વિશેષ માં રહેલો જ નથી આત્મા. એવા સામાન્ય ને લે, સામાન્ય વિશેષ નું અવતું નથી. નવી ઈચ્છા થી પ્રમાણ થી સામાન્ય વિશેષ આત્મક આખો આત્મા રહેલો છે. વખત થઈ ગયો.